ભાઈ કોને લેવાનું છે? કઈ ગાથ
પેજ નંબર 118 ગાથા નંબર 13 પોતાનો સુધાર્થમાં જ મોક્ષ માર્ગ છે. જોવે જાણે અનુભવે સ્વથી સ્વને જે તેજ દર્શન જ્ઞાન ચરિત્ર જીવ મોક્ષ હેતુ ગણ એ જ. જે આત્મા આત્માને આત્મા વડે જુએ છે, જાણે છે તથા આચરણ કરે છે તે દર્શન જ્ઞાન અને ચારિત્રમાં પરિણમેલું આત્મા જ મોક્ષનું કારણ છે. જે સમ્યક દ્રષ્ટિજી પોતાના આત્માને આત્મા વડે નિર્વિકલ્પ સ્વરૂપે દેખે છે અથવા તત્વાર્થ સંધાનની અપેક્ષાએ ચંચળતા મલિનતા તથા શિથિલતા આદિ દોષો તજી એક શુદ્ધાત્મા જ સર્વ રીતે ઉપાદે છે એવી રૂચિરૂપ જે નિશ્ચય કરે છે વિતરાગ સ્વસંવેદનવાળા લક્ષણવાળા જ્ઞાનથી શુદ્ધાત્માને જાણે છે તથા રાગાદી ભાવોનો ત્યાગ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે તે જ નિશ્ચયમાં પરિણમેલો આત્મા જ મોક્ષનો માર્ગ છે. આ કથન સાંભળી શિષ્ય કહે છે કે હે ભગવાન, તત્વાર્થ સદાન રૂચિરૂપ સમય દર્શન મોક્ષ માર્ગ છે એ તો બરાબર છે, પણ જે જુએ છે જુએ તે દર્શન મને સમજાતું નથી. જો દર્શન ને દ્રષ્ટિ ને મોક્ષ માર્ગ માનવામાં આવે તો તે વસ્તુ દર્શન તો અભવ્ય જીવોને પણ હોય છે, તેથી તેઓને પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે અને આગમમાં તેનો નિષેધ છે તે તો તે આગમનો વિરોધ કેમ ટળે તે આપ મને યથાર્થપણે સમજાવો. ગુરુ તેનું સમાધાન કરે છે કે અભવ્ય જીવોને દેખવાનું જે દર્શન છે તે માત્ર બાહ્ય પદાર્થો છે, અંતરંગ આત્મતત્વરૂપ દર્શન તેઓને નથી. તેઓને મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ કે ઉપશમ નહીં હોવાથી શુદ્ધ આત્મતત્વની શ્રદ્ધા રુચિ તથા પ્રીતિ નથી અને તેથી સમ્યક દર્શન નથી. અને ચારિત્ર મોહનીનો ઉદય હોવાથી વિતરાગ ચારિત્રરૂપ નિર્વિકલ્પ શુદ્ધાત્મ સત્તા અવલોકન પણ નથી. નિશ્ચયથી અભેદ રત્નત્રયમાં પરિણમેલો પોતાનો જ શુદ્ધ સહજાત્મા જ મોક્ષ માર્ગ છે. આ જ અર્થની પોષક ગાથા દ્રવ્ય સંગ્રહમાં પણ છે. રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આત્મદ્રવ્યને મૂકી અન્ય દ્રવ્યમાં હોતા નથી, તેથી તે ત્રણમય આત્મા જ મોક્ષનું કારણ છે. પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષ માર્ગ છે એટલે કેવી રીતે ખબર પડે કે જે પોતાને પોતાના આત્મા વડે જાણે, જુએ અને તેનું આચરણ કરે તો સમ્યક દર્શન અને જ્ઞાન અને ચારિત્રમાં પરિણમેલો આત્મા જ. એટલે આ ત્રણેય અભેદરૂપે જે જાણે અને ચારિત્રમાં પરિણમે અને પોતાનો જ આત્મા મોક્ષનું કારણ છે. અને તે કેવી રીતે જોવે કે સમ્યક દ્રષ્ટિ જો જીવને થઈ હોય તો પોતાને પોતાના આત્મા વડે નિર્વિકલ્પ સ્વરૂપે અને તત્વની શ્રદ્ધાની અપેક્ષાએ ચંચળતા રહિત મલિનતા તથા શિથિલતા આદિ દોષો તજી અને એક શુદ્ધાત્મા સર્વ રીતે એ જ ઉપાદે છે એવી જે રૂચિક રૂપ જે નિશ્ચય કરે અને વિતરાગે જે કહેલું સ્વસંવેદન લક્ષણા જ્ઞાનથી જ એટલે વિતરાગે જે જ્ઞાન કહેલું છે તે પોતાના અનુભવથી અને લક્ષણવાળા જ્ઞાનથી શુદ્ધાત્મા જાણે અને રાગાદી ભાવોનો ત્યાગ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થાય તો જ આ આત્માનો મોક્ષ માર્ગ છે, આત્મા જ મોક્ષનો માર્ગ છે. પછી આ કથન સાંભળીને શિષ્ય કહે છે તત્વાર્થ સદાન રૂપી સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે. એ ભવ્ય અને અભવ્ય જીવોની વાત કરેલી છે અને અભવ્ય જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે નહીં અને તે આગમમાં નિષેધ છે, પણ આગમનો વિરોધ કેમ ટળે એટલે આગમમાં જે નિષેધ કરાયેલો છે પણ તેનો વિરોધ કરાય નહીં. અને આપ જે યથાર્થ સમજાવો એનું સમાધાન ગુરુ કરે છે કે અભવ્ય જીવોને દેખવાનું દર્શન એટલે ભવ્ય જીવન અભવ્ય જીવોની વાત કરે છે અને જે અભવ્ય જીવ તે બાહ્ય પદાર્થનું દર્શન કરશે, અંતરંગનું દર્શન તેઓ કરતા નથી અને તેને મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિનો ક્ષયોપશમ ઉપશમ પણ નહીં હોતી. એટલે આ જે સાત પ્રકૃતિ છે તેનો ક્ષયોપશમ કે ઉપશમ નહીં હોતી, શુદ્ધાત્મતત્વની તેને પ્રતીતિ થતી નથી અને તેને સમ્યક દર્શન પણ થતું નથી. ચારિત્ર મોહનીનો ઉદય હોવાથી એટલે જેને ચારિત્ર મોહનીનો ઉદય છે અને વિતરાગ ચારિત્ર નિર્ભર શુદ્ધાત્મ સત્તા અવલોકન પણ નથી, એટલે કે તે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું અવલોકન પણ કરતા નથી. પણ નિશ્ચયથી એ અભેદ એટલે સમય દર્શન જ્ઞાન અને ચારિત્ર જે પરિણમેલો પોતાનો શુદ્ધ આત્મા જ મોક્ષનો માર્ગ છે, આ યથાર્થ છે. અને દ્રવ્ય સંગ્રહમાં પણ કહેલું છે કે રત્નત્રય સમય દર્શન જ્ઞાન ચારિત્ર આત્મદ્રવ્યને મૂકી અન્ય દ્રવ્યોમાં એટલે પોતાના આત્મામાંથી જો તે મૂકી દે તો બીજા દ્રવ્યમાં હોતા નથી, તેથી ત્રણમય એ જ આત્માનું મોક્ષનું કારણ છે.
ગાથા 13 ની અંદર સૂત્ર શું છે વિચારણાનું?
પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષનું કારણ છે.
પોતાનો શુદ્ધાત્મા જ આ બીજું એક આપણને પેલા રત્નત્રય કહ્યું કે રત્નત્રય એ મોક્ષ માર્ગનું કારણ છે. ફળ શું? અનંત ચતુષ્ટય. અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ એ ફળ છે. અને જ્ઞાન દર્શન ચારિત્ર એટલે રત્નત્રય એનું કારણ છે. આ પહેલું કારણ આપ્યું કે રત્નત્રય છે દર્શન જ્ઞાન અને ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એ મોક્ષનું કારણ છે. આ મોક્ષ માર્ગ છે. કેમ કે પ્રશ્ન છે મોક્ષ શું, મોક્ષની ફળશ્રુતિ શું અને મોક્ષનું કારણ શું, તો કારણમાં કહ્યું રત્નત્રય એ મોક્ષનું કારણ. હવે આગળ એને રત્નત્રયને સમજાવે છે કે રત્નત્રય મોક્ષનું કારણ છે. તો રત્નત્રય મોક્ષનું કારણ છે તો કે પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષનું કારણ છે. હવે એ જે સમજણ આપી છે એ અહીંયા આપણે વિચારીએ કે રત્નત્રય અને શુદ્ધાત્માનો સમન્વય કેવી રીતે કર્યો છે. આ રત્નત્રય છે એ કોઈ અન્ય પદાર્થમાં હોય નહીં, એટલે આ રત્નત્રય જેને મળે એ રત્નત્રયથી, આ વ્યવહાર રત્નત્રયથી એ આત્માને જ્યારે જુએ, જાણે અને આચરણ કરે, અનુભવે. એટલે રત્નત્રય ખરો, પણ એ રત્નત્રય આત્મ આધારિત હોવો જોઈએ. દર્શન આત્માનું, જ્ઞાન આત્માનું અને અનુભૂતિ આત્માની, આ રત્નત્રય દર્શન જ્ઞાન અને ચારિત્ર. તો દર્શન કોઈ બાહ્ય પદાર્થનું દર્શન એને રત્નત્રય એટલે સમ્યક શબ્દ એને લાગુ પડે નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને રત્નત્રય કહેવાય. બાકી રત્નત્રય નથી, બાકી ત્રય જ છે. બાકી ત્રય છે, ત્રણ છે, પણ રત્નત્રય મહામૂલ્યવાન. કેમથી? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક. પણ દર્શન જ્ઞાન ચારિત્ર એ કોનું? અમે રત્નત્રય જ્યારે મોક્ષનું કારણ કહીએ છીએ અને એનાથી મોક્ષ થાય જ, તો એ દર્શન કોનું? આત્માનું. જ્ઞાન કોનું? આત્માનું. અને અનુભૂતિ કોની? આત્માની. આચરણ પણ આત્માનું. તો દર્શન જ્ઞાન ને ચારિત્ર, ચારિત્ર પણ આત્માનું, જ્ઞાન પણ આત્માનું અને દર્શન પણ આત્માનું. કારણ કે આત્મા એનું અધિષ્ઠાન છે. રત્નત્રયની આરાધના જે સાધુઓ કરે, સાધકો કરે, શ્રાવકો કરે, એ રત્નત્રયની આરાધના સાધુનું લક્ષણ શું? રત્નત્રયારાધકા અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્ય જિન સાસ નવનિત કરા પૂજ્યા ઉપાધ્યાય શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા. આ ત્રણે ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એનું જુદું જુદું કામગીરી પ્રમાણે જુદી જુદી, પણ આ બધા ત્રણેય છે રત્નત્રયારાધકા. એ રત્નત્રયનું આરાધના કરનારા જીવો છે. એ રત્નત્રયની આરાધના એટલે શું? તો એની સમજણ આપી છે કે આત્માને આત્મા વડે જુએ છે, જાણે છે અને આચરણ કરે છે. એ દર્શન જ્ઞાનને ચારિત્ર કેવી રીતે કરે છે? તો એ દર્શનનો ગુણ એ પણ આત્માનો ગુણ છે, જ્ઞાન ગુણ એ પણ આત્માનો છે, અને ચારિત્ર ગુણ એ પણ આત્માનો છે. જો આત્માના ગુણના આધાર ઉપર જો રત્નત્રય હોય તો રત્નત્રય છે, નહીં તો એ રત્નત્રય નથી, કાચત્રય છે. કઈ નહીં, બીજું અન્ય પદાર્થને જાણે અને આત્મા વડે કરવામાં આવે એને દર્શન કરવું છે. આત્માનું કેવી રીતે કરવું છે? આત્મા વડે. બરોબર છે, પણ સમજણ તો એને દર્શન કરવું છે આત્માનું, આત્મા વડે જ કરવું છે, બીજા કોઈ સાધનોથી નથી કરવું. રત્નત્રય તો જ કહેવાય, નહીં તો સમ્યક જ્ઞાન તો જ કહેવાય, નહીં તો ન કહેવાય. અને ચારિત્ર એટલે જે ચારિત્ર કરવું છે, ગુણોનો વપરાશ, ચારિત્ર એટલે ગુણ, તો એ પોતાના ગુણો છે. અનુભૂતિ કોની કરવી છે? પોતાની કરવી છે. એને પોતાના જ્ઞાનથી પર પદાર્થની અનુભૂતિ નથી કરવી, એ તો છે જ એને, અને એ અનુભૂતિ છે એટલે ખોટી અનુભૂતિ છે. પર પદાર્થની અનુભૂતિ છે જ, આ બધું એને ખબર છે કે આ મારા છે, પણ એમાં મારાપણાની માન્યતા એ મિથ્યાત્વ જ્ઞાન સાથેની અનુભૂતિ છે, અજ્ઞાન સાથેની અનુભૂતિ છે. પર પદાર્થને નથી જાણતો એમને, આત્માનો ગુણ તો છે જ, બધાને જાણવું, સ્વને જાણે અને પરને પણ જાણે, પણ પરને જાણે છે એ વિપરીત જાણે છે. પરને જાણે છે, જાણકારી ખોટી નથી, જાણવું એ પણ ખોટું નથી, એ આત્માનો સ્વભાવ છે, આત્માનો ગુણ છે. પણ એ જાણે છે કેવું, એનું પરનું સ્વરૂપ કેવું જાણે છે? અયથાર્થ. પર એ પર છે, મિથ્યા જ્ઞાન સાથે, મિથ્યા માન્યતા સાથે, અજ્ઞાન સાથે જાણે છે, એટલે મોહ સાથે જાણે છે. ચારિત્રમાં એનો મોહનો દોષ છે, એનાથી પરને જાણે. તો પરમાં આત્મબુદ્ધિ કરે, પરમાં સ્વબુદ્ધિ કરે. પર એ જ પોતાના હિતનું કારણ, પર એ જ પોતાના સુખનું કારણ. આવી મિથ્યા માન્યતા સાથે આત્મા વડે જ પરને જાણે છે. પરને જાણવા માટે એની પાસે બીજું સાધન છે નહીં. ગમે ત્યારે પણ આપણે અગાઉ આવી ગયું કે જ્ઞાન એ જીવનું લક્ષણ છે, અજીવનું નથી. અને છ દ્રવ્યમાં એક જીવ છે, બાકી પાંચ તો એકની પાસે જ્ઞાન ગુણ છે નહીં. તો જ્યારે જ્યારે જાણવાની વાત આવે ત્યારે જાણવાનું કામ કોણ કરે? આત્મા, જીવ જ કરે. તો જીવ જાણે, છ દ્રવ્યને જાણે, પણ જ્યારે આત્માને આત્મા રૂપે જાણે, સ્વને સ્વરૂપે જાણે, પરને પર તરીકે જાણે, એ સમ્યક જ્ઞાન, અને પરને પોતા તરીકે જાણે એ મિથ્યા જ્ઞાન. પરને પોતાનું માને, પરની સાથે તદ્રુપતા કરે, પરની સાથે એકત્વ બુદ્ધિ કરે, પરની સાથે એકરૂપતા કરે, પરના સુખે સુખી ને પરના દુઃખે દુઃખી. આપણી પાસે પર પદાર્થ છે, એ સરસ છે તો આપણને આનંદ છે, એ પદાર્થમાં કંઈક ગરબડ થઈ ગયો તો આપણને દુઃખ છે. અરે ભાઈ, મોટર કાર ઉપર કદાચ છરકો પડ્યો તો મોટર કાર ઉપર પડ્યો, તારમ નથી પડ્યો, એ પર છે. પણ પરની અંદર કંઈ હાનિ થઈ, પરમાં કંઈ વૃદ્ધિ થઈ, પરમાં કંઈ દોષ આવ્યો, તો એની અસર ક્યાં થાય છે? અંદર થાય છે. મારો તો જીવ કપાઈ ગયો, તારો જીવ ક્યાં કપાઈ ગયો? નુકસાન થયું, એ નુકસાન થયું એની અંદર એને પોતાને આ એકતા બુદ્ધિ હતી એટલે થયું ને. પણ હમણાં બાજુની વાળાની ગાડીમાં થયું હતું. થાય એમ કે થાય, વાહન ને બધી વસ્તુ આવે તો વસ્તુનો સ્વભાવ છે, એમ તો આપણે કહીએ. કોક મરી જાય તો કહીએ કે હવે શરીર તો આપણું નાશવંત છે, એમાં કઈ થવું જોઈએ? આપણી આખી સુખ દુઃખ નો આધાર પર વસ્તુમાં થતા ફેરફાર છે, એના પરિણામ ઉપર છે. તો એને જ્ઞાન નથી કીધું, સમ્યક જ્ઞાન એ નથી. રત્નત્રયનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન એ જ્ઞાન નથી. કયું જ્ઞાન છે? બરાબર કે મિથિલા બળે તો મારું શું બળે, એમ મોટર કાર જાય હળગી જાય કદાચ તો મારું કઈ જતું. હા તો મારું કઈ આ દ્રષ્ટિ આવે છે એ સમજણથી આવે, સાચું દર્શન હોય તો આવે કે એ પર છે અને હું સ્વ છું. એ ગયું, આપણે પદાર્થ ગયા, પણ તું તો છો કે નહીં. જેમ અહીંથી ઊભા થઈને જઈએ અને નીચે જાય ને કે સ્લીપર નથી મારા, જોઈ લ્યો જલસો, ત્યારે પ્રશ્ન પૂછે કે સ્લીપર નથી પણ તું છો કે નહીં. તારે હલવાનું, જે હલશે હલશે, પગ હલશે, પણ તું સ્લીપર નથી, તું તો છો ને. સ્લીપર તારા થકી આવ્યા હતા ને કે સ્લીપર થી તું હતો? તારું અસ્તિત્વ સ્લીપર આધારિત હતું કે તારાથી સ્લીપર આવ્યા હતા? હવે તું છો તો સ્લીપર પીજા આવશે, જે આવે ન આવે પણ તું છો ને, એને જોનારો જાણનારો. એટલે એકતા બુદ્ધિ કરી એટલે જ મિથ્યા જ્ઞાન થયું. તું તો છો ને, તો એનાથી પર થતા એનો જે વિષાદ છે, ખેદ છે, એને તરત ખ્યાલ આવે કે પર પદાર્થની અંદર જે ફેરફાર થયો છે, એના અસ્તિત્વની અંદર ફેરફાર થયો છે, એ પરમાં થયો છે. એનું જ્ઞાન ત્યારે સાચું. એટલે કહ્યું ને કે મિથિલા બળે તો મારું શું બળે, અહીંયા તો સ્લીપર જાય તો હું ગયો, અને દુખાવો થયો શરીરમાં તો પણ હું મરી ગયો, તું નથી મરી ગયો. સમ્યક જ્ઞાન એટલે એનાથી થતું દર્શન. દર્શન એ કહે છે કે બંને અસ્તિત્વ જુદા છે, આ સમ્યક દર્શન કહેવાય. વસ્તુને જાણે એ તો કોમન મેન બધા જાણે, અજ્ઞાની ન જાણે, એટલે જ આ પ્રશ્ન કર્યો છે કે અભવ્યને દર્શન તો હોય છે. અને કેમ શાસ્ત્રમાં કીધું કે અભવ્યનો મોક્ષ ન હોય? તો કે દર્શન તો હોય ને, પણ એનું દર્શન સમ્યક નથી. એ પરને પણ પોતાનું માને, એને બાહ્ય દર્શન છે, અંતર દર્શન નથી. અંતર દર્શન એટલે હું એક શુદ્ધ આત્મા, એકલો અનન્ય અખંડ અભેદ છું, સ્વતંત્ર છું, સર્વ પર પદાર્થોથી ભિન્ન છું, અસંગ છું. મારું સ્વરૂપ ભિન્ન છે, એકાકી છે, અસંગ છે. ભલે હું સંગમાં છું પણ એ સંગ છે, હું નથી. સંગ છે ત્યાં અન્ય પદાર્થ છે, એ અન્ય તે અન્ય છે. અને આવો પદાર્થનો અન્યનો સંગ અનંતવાર થયો, કઈ એક પદાર્થનો થયો છે એવું નથી, અનંત પદાર્થ. અને એ બધા પદાર્થનો સંગ એનો કાળ પૂરો થાય એટલે બધા ગયા પણ છે, સંયોગ થયો છે અને વિયોગ પણ થયો. એમ આખા જગતના લોકના તમામ પુદગણનો સંયોગ થયો છે. જો આ જ્ઞાન સકળ જગત તે બધાનો થયો છે, કયો પદાર્થ બાકી છે કે જે ભોગવ્યો નથી, કયો સંબંધ એવો છે કે જેનાથી તું બંધાયો નથી, કયા સંયોગ એવા છે કે જે તને પ્રાપ્ત થયા નથી. તો આ જ્ઞાન, આ જ્ઞાનની ધારા અને દર્શને કે આ બધા હોવા છતાં હું તો સર્વેથી ભિન્ન અસંગ, આ સંકેત કે બધું જ હોવા છતાં હું તો બધાથી ભિન્ન છું, અસંગ છું. સંગ આધારિત મારું જીવન નથી, અસ્તિત્વ નથી. સંગ છે પણ એ સંગ છે એ અલ્પકાલિક છે, ત્રિકાલિક નથી. એનો સમય પૂરો થાય એટલે સંગ અને સંયોગો, સંબંધ અને બધું એની મેળે છૂટું પડી જાય. કેમ કે એ કર્મ આધારિત છે, એ આત્માનો ગુણ નથી, આત્માની પોતાનો પદાર્થ પોતાનો ગુણ નથી, પોતાનો ધર્મ નથી, પોતાનું લક્ષણ નથી. તો દર્શન જ્ઞાન ચારિત્ર તો દરેકને છે, જીવ માત્રને છે. ખ્યાલ આવે છે આ ગાથામાં કે રત્નત્રય, એ રત્નત્રય એને રત્નત્રય ત્યારે જ કહેવામાં આવે કે જ્યારે આ દર્શન જ્ઞાનને ચારિત્ર આત્માને આધારિત હોય, તો આત્મલક્ષી હોય. તો આત્મલક્ષી ન હોય તો દર્શન તો અભવીને છે, અજ્ઞાનીને છે, મિથ્યાત્વીને છે. દર્શન નથી, જાણતો નથી. તો અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, વિપરીત અયથાર્થ, ભિન્ન, સાચું નહીં, ખોટું, જૂઠું, માયાવી. તો દરેક જીવને જ્ઞાન તો છે જ, પણ એ અજ્ઞાન રૂપી જ્ઞાન છે, સમ્યક જ્ઞાન નથી, અસમ્યક જ્ઞાન છે. અસમ્યક જ્ઞાન છે એટલે પદાર્થનું તાત્વિક દ્રષ્ટિએ જે સ્વરૂપ જેમ છે તેમ તે જાણતો નથી. એટલે એ જાણતો નથી એટલે એની શ્રદ્ધા પણ ખોટી છે. શ્રદ્ધાય મિથ્યા છે, એની શ્રદ્ધા પણ મિથ્યા છે. એટલે પરનો સંઘ છે, પરથી ભિન્ન નથી માનતો પોતાને, પરથી અભિન્ન માને છે. એટલે કંઈ ફેરફાર થાય પરની અંદર તો એના હર્ષ શોકના પરિણામમાં ફેરફાર થાય, રતિ અરતિના પરિણામમાં ફેરફાર થાય, એના આત્મગુણની શાંતિ સ્વસ્થતા અને સમાધિમાં ફેરફાર થાય. ત્યારે જ્ઞાની પુરુષને આ કંઈ ન થાય. સંયોગોમાં હોય અને સંયોગોમાં ફેરફાર થાય તો પણ જ્ઞાની પુરુષના આત્મગુણની શાંતિ સ્વસ્થતા અને સમાધિ એ યથાર્થ રહે. કારણ કે એની પાસે જ્ઞાન છે એ સમ્યક છે. જ્ઞાની ને અજ્ઞાની બેયને સમ્યક દર્શન, બેયને દર્શન જ્ઞાન ચારિત્ર છે. એકને પદાર્થની શ્રદ્ધા મિથ્યા છે, પોતાપણાની માન્યતા સાથેની છે, દેહમાં આત્મબુદ્ધિ આ મિથ્યાત્વનું સ્વરૂપ છે, આત્મામાં દેહ બુદ્ધિ આ મિથ્યાત્વનું સ્વરૂપ છે. જ્ઞાન છે એ બધા વસ્તુને જે પોતાનું મમત્વ છે એને મારું માને છે, આવું એનું જ્ઞાન છે. મારું તો ત્રિકાલિક, મારો સ્વભાવ હોય, ગુણ હોય, એ મારું જ્ઞાન, ગુણ મારો, પણ રાગ મારો? પદાર્થ પ્રત્યે બે છે, પદાર્થનું જ્ઞાન પણ છે અને પદાર્થ પ્રત્યે રાગ પણ છે. હવે બેય મારો? આ અજ્ઞાની ને જ્ઞાનીમાં અહીંયા ફરક આવીને ઉભો રહી ગયો કે જ્ઞાન ગુણ એ મારો, એની અંદર થયેલો રાગ છે એ મારો નહીં, એ મિથ્યા. કેમ કે રાગ એ મારો સ્વભાવ, રાગ કાયમ રહી શકતો નથી, અને રાગ પદાર્થ આધારિત છે. પદાર્થ વયો જાય તો રાગનું આલંબન પદાર્થ હતો, હું નહોતો. આમ એને ભેદ જ્ઞાન કરતો જાય. તો પેલા એને શ્રદ્ધા સંકિત દર્શન એ આત્માનું કર્યું, જ્ઞાન આત્માનું કર્યું, આત્મા વડે કર્યું, અને આચરણ કર્યું એ આચરણ પણ આત્માનું થયું. આત્મા આચરણ છે, એ અસંગતા એ આચરણ છે, વિતરાગતા એ આચરણ છે, નિર્મોહતા એ આચરણ છે, નિર્લેપતા એ આચરણ છે. આ બધા આચરણ છે. વસ્તુ હોવા છતાં, ભોગવવા છતાં, વસ્તુના સંગમાં છતાં, વસ્તુના ઉપયોગમાં છતાં, આચરણમાં જ્ઞાનીનું આચરણ ને અજ્ઞાનીનું આચરણ જુદું પડે છે. કેમ? એની અંદર એનો આસક્તિ મોહના પરિણામ છે, લેપાય છે, મોહના પરિણામ છે, આસક્તિ છે, મમત્વ છે. એનું આચરણ મમત્વ આધારિત છે, જ્ઞાનીનું આચરણ મમત્વ આધારિત, જ્ઞાન આધારિત, અને એનું જ્ઞાન સમ્યક છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર તમામ જીવને હોય, જ્ઞાની કે બધાને હોય. તો બધા એમ કે રત્નત્રય છે, તો પછી એટલે પ્રશ્ન કર્યો, શિષ્ય પાવરફુલ છે પ્રભાકર, એ કે સાહેબ દર્શન તો અભાવી નહીં હોય એમાં ન હોય, બરોબર છે, એ નહીં છે. છતાં શાસ્ત્રમાં કેમ કહ્યું કે એનો મોક્ષ ન થાય, મિથ્યાત્મીને મોક્ષ ન હોય? કેમ કહ્યું? મતાર્થીને મોક્ષ ન હોય, મતાર્થી તે હને થાય, એનો આત્મલક્ષ, એનો મત એના મમત્વને આધારિત છે, એની માન્યતાને આધારિત છે, એના અજ્ઞાનને આધારિત છે. આને મોક્ષનો લક્ષ ન થાય, આત્માનો લક્ષ ન થાય. એટલું સરસ એક જ ગાથાની અંદર રત્નત્રય મોક્ષનું કારણ, પણ રત્નત્રય આત્માને આધારિત જ્ઞાન દર્શન ચારિત્ર હોય એટલે આત્માને આત્મા વડે જુએ, આત્માને આત્મા વડે જાણે, અને આચરણ આત્માનું આત્મા વડે આચરણ કરે, આ રત્નત્રય કહેવાય. બીજું રત્નત્રય ન કહેવાય. દર્શન જ્ઞાન ચારિત્ર માત્ર શબ્દ એટલે જૈન દર્શનમાં દર્શન જ્ઞાન ચારિત્ર પછી પ્રશ્ન કર્યો, સમ્યક શબ્દ શું કામ મૂક્યો? જ્ઞાન એટલે જ્ઞાન, એમાં ઓલી સમ્યક ક્યાંથી આવ્યું સાહેબ? ભાઈ, સ્વલક્ષી આત્મ આધારિત હોય, આત્મગુણ આધારિત હોય ત્યારે અમે આ દર્શન જ્ઞાન ચારિત્રને સમ્યક શબ્દ મૂકીને પછી એને બિરદાવ્યો કે આ તો રત્નત્રય છે. સંસારમાં શ્રેષ્ઠ મૂલ્યવાન રત્નત્રય, ત્રણ રત્નો છે અમૂલ્ય, જે જીવનું મહાન મોટી અદ્ભુત સંપત્તિ છે, જીવનો પોતાનો વૈભવ છે, જીવનું પોતાનું ઐશ્વર્ય છે. આવી સંપત્તિ કઈ? તો કે ત્રણ રત્નો છે. કયા રત્નો? તો કે દર્શન જ્ઞાન ચારિત્ર. તો કે કયા વાત કરું છું? તો બધા પાસે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને રત્નત્રય કહેવાય. એ જીવની પોતાની સંપત્તિ છે. અને આવું રત્નત્રય જેને મળ્યું છે અથવા રત્નત્રયના માર્ગે જે મોક્ષમાં છે, એટલે આ જીવ માર્ગસ્થ થયેલો છે. રત્નત્રયના માર્ગમાં માર્ગસ્થ થયેલો જીવ એટલે પોતાનો શુદ્ધાત્મા. એટલે હવે રત્નત્રયનું આરાધના સેનાથી કરે છે? કયા માધ્યમથી કરે છે? પોતાના આત્મા, આત્માથી કરે છે. ભલે દર્શન નબળું છે, ભલે જ્ઞાન ઓછું છે, ભલે ચારિત્રમાં હજી દોષ છે, પણ શરૂ થઈ ગયું હવે. એટલે પોતાના શુદ્ધ આત્માને રત્નત્રય સાથે જોડીને એ માર્ગાનુસારી હતો, એમાંથી એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું, અને એને કારણે માર્ગસ્થ થયો, માર્ગ ઉપર આવ્યો, માર્ગે ચાલનારો થયો. માર્ગ પૂછપૂછ કરે અને માર્ગ ઉપર ડગલું ન ભરે તો નકશો જાણે, મેપ છે મારી પાસે, એક એક ક્યાં ક્યાં શું શું આવે છે, કેટલા જગ્યાએ જાય, ક્યારે કેટલા ડગલાથી કેટલું અંતર ઘટે વગેરે બધું મેપ રાખીને શું કરવું છે? શુષ્ક જ્ઞાન, શુષ્ક જ્ઞાની છે એની પાસે મેપ પરફેક્ટ. પણ ભાઈ, માર્ગસ્થ થયા વિના મંઝિલ આવે ખરી? માર્ગનું જ્ઞાન છે પણ માર્ગસ્થ નથી, માર્ગે ચાલનારો નથી, તો મંઝિલ આવે ખરી? મંઝિલનું નોલેજ છે એની પાસે, ચાલવું પડે. એક ડગલું પણ એ દિશામાં જાય તો એક ડગલું ઓછું થાય નિશ્ચિત. જેટલું મંઝિલ દૂર હોય એમાં એક ડગલું સાચી દિશામાં ચાલ્યો હોય તો બે ધડક કહી શકાય કે એક ડગલું ઓછું, ભલે બાકી તો હજી હજારો ડગલા હશે, પણ ખાતરીપૂર્વક કહીએ કે મેં એક ડગલું ચાલ્યું એટલે હવે મારે ચાલવાનું એક ડગલું ઓછું, તો એ અરે ભવ ચક્રનો એક કઈ નહીં, એક આંટો ઓછો થઈ ગયો. ક્યારે કહેવાય એક આંટો ઓછો? એને ખબર છે રત્નત્રયના માર્ગે હવે ચાલે છે, હવે જેટલા ભવ થવા હોય એટલા થાય, પણ છાતી ઠોકીને કે સાહેબ એક ભવ ઓછો થયો. તારું 28 ભવે મોક્ષ હોય, 100 ભવે મોક્ષ હોય, 1000 ભવે મોક્ષ હોય, એવા કર્મ હોય, પણ સાહેબ મેં એક ઓછો કર્યો, એ ક્યારે કહેવાય? એ દિશામાં જ એક ઓછો થયો છે. હવે એ રત્નત્રયનો એ માર્ગસ્થ થયો છે, રત્નત્રયની આરાધના કરી છે, એના કારણે એક ઓછો થયો છે. સમજે છે કે રત્નત્રયની શુદ્ધાત્મા એ જ મારી મંઝિલ છે, તો હું એ માર્ગે ચાલ્યો છું. એટલે એને સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે સંકિત થયું. એ એક પગલું ચાલે, એક ભવ કરે તો પણ એનો એક ભવ ઓછો થયો. જીવને સંકિત થાય એટલે શાસ્ત્રની અંદર જ્ઞાની પુરુષે છાપ મારી કે હવે આ જીવ મોક્ષે જવાનો. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. 5 ભાવ, 25 ભાવ, 1000 ભાવ, અથવા તો વધારેમાં વધારે, બસ એથી વધારે તો નહીં જ. એની ઈચ્છા હોય તો પતી ગયું, એ ભલે ગમે એટલું રહ્યું, પણ અનંતની સામે અનંતમાં અડધું કેટલું? એક બાજુ અનંત અને બીજી બાજુ અલ્પ. કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. અત્યાર સુધી વાત કેટલી ચાલતી હતી? અનંતની. હવે એમાંથી જ્ઞાની કહે છે કે અમે તમને સંકિતનો માર્ગ આપ્યો, રત્નત્રયનો માર્ગ આપ્યો, હવે તમારી યાત્રા કેટલી છે? અલ્પ. તમે કહો પણ તોય એની સંખ્યા હજારો કરોડો થાય, ભલે થાય, પણ અનંતમાં તો જેનો અંત નથી. અનંતમાં તો અલ્પની અંદર તો તું જેનો અંત લાવી શકીશ ને, નક્કી તો ખરું ને? મંઝિલ નક્કી, માર્ગ નક્કી, ડગલા જેટલા ભરાય એટલા. પોતાને સંકિત થયું હોય તો પોતે જાણે કે ના જાણે, તો પછી એ નક્કી કે મારો એક ભાવ ઓછો થાય. બસ જ્ઞાનમાં સાંભળવાનું નથી, જ્ઞાનથી દર્શન મેળવવાનું છે. દર્શન નથી મળતું હજી. વિચાર જ્ઞાનમાં એટલે બોધ એ પહેલી ભૂમિકા છે, સાંભળવાનું, સદબોધની પ્રાપ્તિ, સત્શ્રવણ મળે, સતની વાત સાંભળવા મળે, એ એક જ્ઞાન થયું. એનાથી પહેલા થાય શું? સંકેત. પહેલા પોતાના આત્મતત્વની શ્રદ્ધા થાય, બસ પછી બધું જાણકારી જે છે બધું આત્માને લગતી જ થાય અને જુદું પાડતું જાય. પછીની જાણકારી ભેદ જ્ઞાનની છે કે આ સ્વ આ પર, આ સ્વ આ પર, આ મારું, આ નહીં, આ બધું પછી. મુખ્ય વાત ક્યાં છે કે સાંભળે છે પણ બોધ હજુ, બોધથી સ્વતત્વની શ્રદ્ધા હજુ આવતી નથી. અને સ્વતત્વ એવું કે પરથી ભિન્ન, હું પૂર્ણ છું, પરિપૂર્ણ છું, સ્વયં પૂર્ણ છું, સુખનું ધામ છું, આનંદ મારું સ્વરૂપ છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એવો હું છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આવું અદ્ભુત સ્વરૂપ છે. એ બોધથી અંદર શ્રદ્ધા પામે અને જેને શ્રદ્ધા થઈ, પરિપૂર્ણ શ્રદ્ધા એટલે તો મંઝિલ, પણ શ્રદ્ધાનો પ્રારંભ થયો, અલ્પ પણ શ્રદ્ધા થઈ, સ્વતત્વ પ્રત્યેની શ્રદ્ધા આવી, એટલે સંકિતનું બીજ થયું. એને જ્ઞાની કહે છે બોધ બીજ. બીજ ઉત્પન્ન થયું તો હવે અંકુરા ફૂટ્યા વિના, અને એ અંકુરા એટલે એને ચારિત્રમાં લઈ જાય. જેવી એને સ્વ પરની શ્રદ્ધા આવી, સ્વ પરનું ભેદ જ્ઞાન થયું, એટલે સાચું સુખ, સાચું જ્ઞાન, સાચા ગુણ આ બધું સમજતો થયો, તો એ જ્યારે જ્યારે કંઈ પણ પ્રવૃત્તિ કરશે એટલે એની અંદરનું જે બુદ્ધિ તત્વ છે, વિચારણીય તત્વ, એનો ભેદ કરશે કે તું આ કર પણ આ તારું નથી. ભલે કર્મ સંયોગે કરે છે, તો હું કોઈનું કંઈ કરું, કામ કરું કરું, પણ એ ભાવ મારા શુદ્ધ રાખવા, આનું કલ્યાણ હું કરી દઉં એવી વાત નથી. કરવું સરસ, અમે સરસ કરીએ છીએ, આવા સરસ કામ મેં કર્યા, મારાથી તપ થયું, બધું બરોબર, પણ મેં કર્યું ને મારા સિવાય કોઈ ન થયો, એની સાથે જે અભિમાન આવ્યું, કર્યાપણાનું અભિમાન, કર્તૃત્વનું અભિમાન, આ એ કર્તૃત્વની બુદ્ધિ ખોટી. કરવું ખોટું નથી. આ દર્શન, આટલો સૂક્ષ્મ ભેદ એને થાય કે જે કઈ જગ્યાએ જે સંયોગ છે કરવાના, કેમ કે કર્મ અમે બાંધ્યા છે. કૃપાળુ દેવે લખ્યું છે કે તમે પ્રભુ વેઠ ઉતાર્યા જેવી આવી કામ કરો છો, આવી મજૂરી કરો છો, આવું જ્ઞાન તમને, અને તમે આવું બધું કરો, તો કે કર્મ દોષ અમારો છે. અમારે કોઈને દોષ દેવો નથી, અને અમે બાંધ્યા છે તો કોણ ભોગવશે? પોતે જ ભોગવશું. પણ ભોગવતી વખતે એ ભોગવનાર અને ભોગવતો કરવાનું જાણનાર બે જુદા છે. આપણી મુશ્કેલી શું છે? કોઈ કર્મ સંયોગે કોઈનું કઈ કરવાનું આવે તો જાણે મરી ગયા ઓલાનું હું કરું છું, મારે કરવું પડે છે. અને જુઓ ને મારી યાદ, પણ તું તું નીકળી જાય એમાંથી. જીવ સમ્યક દર્શન થાય એટલે એનું જ્ઞાન જેવું પરિણામ વેદનાનું થાય, એટલે એ કરતા મટીને સાક્ષી કરતા બની જાય છે. શું ભેદ કરતા ને સાક્ષી કરતામાં? કર્મ થાય જ, પોતે એનો સાક્ષી રહે. સાક્ષી એ પોતે જ કરતા છે, છતાં પોતાના કર્મનો પોતે જ સાક્ષી. તે ત્યારે વિચાર કરે કે હે જીવ કેવા બાંધા હશે, તે કેવા ઋણાનુબંધ હશે, કે આ તારે છૂટતા જ નથી. જો વિચાર કરનાર પોતે પોતે સુખી દેહમાં વિચાર કરનાર બેઠો છે, એ સુખી છે કે દુઃખી તે વિચારી લે. દુઃખ લાગશે જ, પણ કોને લાગે? વિચારે એને, અને કયા વિચારે? એનાથી પર રહીને વિચારે. આપણે હંમેશા બધી જ વસ્તુ કરવી, પણ સાક્ષીકર્તા તરીકે કરવી, એ થતું નથી. કૃપાળુદેવે લખ્યું કે સંસારમાં રહેવું અને બધા કામો કરવા અને લોકોને કર્તા તરીકે ભાષ્યમાન થવું અને સાક્ષી કર્તા તરીકે કામ કરવા, આ બે ધારી તલવાર જેવું છે. એ બે ધારી તલવાર એટલે લોકોને આપણે સમજાવવું છે અને લોકોની પ્રશંસા જોઈ છે. બહુ સરસ લ્યો, તમે બહુ સારું બોલ્યા, મજા આવી ગઈ ને, લેરખી આવી ગયો. અરે તમે આજ બહુ સરસ બોલ્યા. બોલ્યા એની ના નથી, પણ હું બોલ્યો એનું અભિમાન આવ્યું એ ખોટું. દોષ ક્યાં આવ્યો? બોલવામાં ન આવ્યો, અભિમાનમાં આવી ગયો. એમ બધું સરસ કર્યું. આહા, રાજકોટમાં તમારા જેવો ભલમન સાહેબ કોઈ નહીં, આ મંદિરમાં તમારા જેવો સેવક તો કોઈ નહીં, તમારા જેવો સાધક કોઈ નહીં. એ કે ઓલો તો કે એને અનુબંધ ના કરી, પણ આને શું થયું? આ અમે નો હતો આ જાગૃતિની પડ જે છે એ વિરલ છે. કઈ નહીં, એ સંયોગો હતા એટલે મારા થકી થયું. એ ન હોત તો હું મારા ઘરે જ હોત, કાંઈ ન કરત. માટે એ સામો કે છે, સામો મારામાં આરોપણ કરે છે, એની અનુમોદના છે. આરોપણ કરે છે કે તમે બહુ સરસ કર્યું. તે સમય હું કહું છું કે મેં કંઈ કર્યું. પોતે વિભાવમાં આવ્યો છે. આપતું હોય ઉપદેશ આપે ત્યારે આવો આપે, અને ઉપદેશનું પરિણામ પોતામાં વિપરીત થાય અને સામે વાળો સુધરી જાય. કૃપાળુદેવે પણ આ બધું જ જાણે છો, એટલે લખ્યું છે કે ઉપદેશ આપવા જેવું જોખમ વાળું બીજું પદ એકેય નથી. એને ઉપદેશની વાત કરો, બધામાં એ લાગુ પડે કે બહુ આપણે બધા સારા સારા કામ કરી મંદિરના, સંસ્થાના, ધર્મના, એના જેવું જોખમ વાળું પદ પણ, કેમ કે હાલતા અંટાઈ જાય આપણી કુકરી. અને એમાંય જો કોક દી આપણને કહે કે તમારે આજે આ નથી કરવાનું, ગયા ને એના આર્ત ધ્યાનમાંથી તો 6 મહિના સુધી નવરો ન પડે. મને કીધું ને કે તારે પ્રતિક્રમણ નહીં કરાવવાનું, તારે કૌશિક નહીં કરાવવાનું મને. અરે પણ તું કરવાનો સંયોગ ગયો, વાત પૂરી થઈ ગઈ, ફરગેટ. અને ત્યારે નરસિંહ મહેતો યાદ કરો કે ભલું થયું પ્રભુ, આ જંજાળ હતી અને એ વારંવાર મારી કસોટી કરતી હતી, હું કરું છું. આપ જંજાળે ગઈ, આપણે કરવું નથી ને કરવાનું નથી, એવી અસ્થિ મૂકી દીધી. પણ એમાં જો એને દુઃખ થાય, કરો હવે શું, આ ધર્મપત્ની ગયા આ ઉંમરે હું શું કરીશ, અરે અમે તો અધવચ્ચે ઘર ભાંગ્યું, શું માંડ્યું છે તે, તું શું મનમાં લઈને બેઠો છું, તું જીવ ત્યાં સુધી તારી ઘરવાળી જીવવી જોઈએ એમ. અરે ભાઈ, એવો જગતનો ક્રમ નથી. અને આ તો મને પેલા ઉપાડી લે તો સારું, અરે હું નહીં હોય તો પછી એને કોઈ હાથે નહીં, એનું આમ નહીં થાય. આપણી કેટલી બધી સંકુચ, ક્યાં સાક્ષી ભાવ ક્યાં ગોતું હોય તો કયો આ મમત્વ ભાવમાં સાક્ષી ભાવ? ના ના, કોણ ધ્યાન રાખશે? હે, એટલે જ કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર તો છે જ, કોઈ જીવ દર્શન જ્ઞાન ચારિત્ર થી રહિત નથી. જો આ બરોબર એટલી સરસ વાત આવે છે બધી, કે જે આપણે વાત કરીએ છીએ દર્શન જ્ઞાન ચારિત્ર થી કોઈ જીવ રહિત નથી, પણ આને મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર. આ હું કરું છું એ બધું મિથ્યા ચારિત્ર છે, કરે છે કરવાનું એ નહીં છે, એ જ કહું, કરવામાં કઈ બીજું નથી કરવાનું, તપ જ કરવાનું છે. પણ તપમાં મેં કેવું તપ કર્યું અને આપણાથી થાય હો બીજાથી ન થાય, તો એ ચારિત્ર મિથ્યા થયું, સાક્ષી ભાવે ન થયું, અકર્તા ભાવે ન થયું. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, તું અકર્તા બની જા. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, જ્યાં સુધી વિભાવ તારામાં છે, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે એટલે વિભાવ એ છે, ત્યાં સુધી તું કર્મનો કરતા અને ભોગતા છો. પછી એ છો પણ વૃત્તિ ગયો તો એનું કરતા પણ મટી ગયું, તું અકર્તા થઈ ગયો. કર્મ ચાલુ છે, કર્મ ચાલુ છે, પણ તું કેવો થયો? અકર્તા. જ્ઞાની જેમ જેમ એનું સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે, કેમ કે બોધથી એ સંકિત તરફ વળ્યો, પછી વધારે ને વધારે બોધ, શાસ્ત્રનો અભ્યાસ, સત્સંગ, સ્વાધ્યાય એ કરતા કરતા એ એના જ્ઞાનથી એનું સંકિત શુદ્ધ થાય. અને સંકિત જેટલું શુદ્ધ થાય અંદરની શ્રદ્ધા આત્મતત્વની, એટલું ચારિત્ર વિશુદ્ધ થાય. ચારિત્ર ના દોષ ક્ષીણ સંકિતથી થાય, શુષ્ક જ્ઞાનથી ન થાય. ઘણી વાર થાય કે સમજ નહીં, સમજ નહીં, સમજણનો અર્થ કૃપાળુ દેવે એટલા માટે આપી દીધો આત્મસિદ્ધિની આઠમી ગાથામાં, કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે પછી તો વાત પૂરી કરવી છે સાહેબ, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન. એટલે આત્માર્થીના લક્ષણમાં બે આવ્યું, કે યથાર્થ સમજણ અને યથાર્થ આચરણ. સમજણ અનુસાર આચરણને અને સમજણને જુદા કરી શકાય નહીં, આ સમ્યકનું લક્ષણ. અને સમજે કાંઈ અને આચરે કાંઈ, આ અજ્ઞાનીનું લક્ષણ. બોલે કાંઈ, કરે કાંઈ, વર્તન કાંઈ કરે અને કીએ કાંઈ કોઈ નહીં. ચોરને કહેશે ચોરી કરજે, ધણીને કહેશે હાંધા હલાડા કરવા, પરપરી વાત કરવી, નિંદરા કુટલી કરવી, આ બધું શું છે? કાંઈ નહીં, ચારે બાજુ કરે છે ઘણું, પણ બધે ઉંબાળિયા ખડગાવાના ચારે બાજુ. અને આમ કહેતો તો ઓલું, આમ કહેતો તો તારું, આમ થયું તારું, આમ થયું. આચરણ, સમજણ સાથેનું આચરણ, એટલે ચારિત્ર તો નિર્માણ થાય છે સમજણથી, અને સમજણ શુદ્ધ થાય છે જ્ઞાનથી, બોધથી. એટલે બાર ભાવનામાં કહ્યું કે બોધ ધર્મ દુર્લભ ભાવના, અમને સાચી સમજણ મળે એવો ધર્મ ક્યાં છે? સતને સત સમજાવનારા ગુરુ, અસતને અસત સમજાવનારા ગુરુ, આવો ધર્મ, આ ધર્મ દુર્લભ છે. અને ધર્મ દુર્લભ પછી શબ્દ આવ્યો બોધિ દુર્લભ. ધર્મ મળ્યો પણ ધર્મ પરિણમિત થાય જીવનમાં, બોધ પરિણમે, આ બોધિ છે. બોધ છે એ અન્યનો છે, તમે કંઈ કહો અને હું સાંભળું એ મને બોધ મળ્યો તમારી પાસેથી, પણ એ સાંભળ્યા પછી મારું મનન ચિંતન અનુપ્રેક્ષા થઈ ગઈ, મને બરોબર શ્રદ્ધા થઈ ગઈ અને એ મારી સમજણ બની ગઈ, એ મારી બોધિ. હવે તમારો બોધ નહીં, તમે બોધમાં ફેરફારે કરો, પણ મારી બોધિ છે આ છે, એ મારી છે, મારી પોતાની સમજણ, એને કહેવાય બોધિ અંગત. અને નિશંકપણે શ્રદ્ધાપૂર્ણ શંકા રહિત સંકેતનું પહેલું લક્ષણ નિશંકત્વ. તમે ગમે તેટલો બોધ સાંભળો, બોધ સાંભળ્યા પછી મારી જે શ્રદ્ધા થઈ મારી બોધિ, બોધ ગમે તેવો હોય, બોધ ભૂલાઈ જાય, મને બોધિ થઈ અને મને ઉપકારી, મારા વર્તનમાં મારી બોધિ થાય, ઓલાનો બોધ ન થાય, એ મારી ચારિત્રમાં મને મારી સમજણ કામ આવે, સામાનો બોધ કામ ન આવે. સામાએ કીધું કે આ બધું નીતિથી આપણે ધન કમાવું, મારી સમજણ નથી. તો કમાતી વખતે આચરણમાં શું આવે? ઓલાને બોધ યાદ આવે કે ગુરુ તો વ્યાખ્યાનમાં ઘણો બોધ આપ્યો છે, શું યાદ આવે ત્યારે? એની પોતાની સમજણ. પણ કોક બીજો ભાઈબંધ મળ્યો કે ધંધામાં આમ જ હાલે તો જ આમ કરાય, પણ એની સમજણ એ છે કે પૈસો ન મળે તો ચાલશે, પણ મારે અનિતિ કે અધર્મ કરવો, આ એની સમજણ છે. બોધ એ છે કે ધંધામાં રહેવું તો આ બધું કરવું પડશે અને તો જ તું આગળ આવીશ, આ બોધ છે, ભાઈબંધનો છે, એની સાથેના સંગત જે છે એ બધાનો છે, બોધ મળ્યો છે એને, અધર્મનો છે, અનિતિનો છે, વ્યવહારિક માર્ગનો છે બધો, પણ એની સમજણ એવી છે કે ભલે એ બધું હોય તો કરાય નહીં. એનું આચરણ, એનું ચારિત્ર શેના આધાર ઉપર થશે? ઓલાને બોધાના આધાર ઉપર, પોતાની સમજણ. સંકેતથી ચારિત્રના દોષ અણાય, પણ સંકેત શુદ્ધ કરવા માટે જ્ઞાનની જરૂર, અને એ જ્ઞાન સમ્યક જ્ઞાન હોવું જોઈએ. શબ્દ પ્રયોગ વાપરો છે, સમ્યક જ્ઞાન. આ બીજું જ્ઞાન એ હતું આપણા ચારિત્રને ઢીલું કરે એવું જ્ઞાન, તો આજે આપણને બહારથી સગા સંબંધ પડોશી મિત્ર આ બધો સંઘ કેવો છે? અસતનો સંઘ છે. એને અસત્સંગ કીધો કૃપાદેવ. આ અસત્સંગનો સંઘ છે, અંદર રહેલા સતના સંસ્કારોને પણ સ્થિર રહેવા દેતા નથી. તે સમયે સત્સંગનો આધાર હોય તો જીવની અંદર પોતાના જે કે સતના સંસ્કારો છે એ પણ આચરણમાં આવે, સમ્યક ચારિત્ર રૂપે થાય, અને એ જેટલા શુદ્ધ થાય પછી સત્સંગના કારણે વધારે બળ મળે, વધારે સમજણ ચોખ્ખી થાય, વધારે સ્પષ્ટતા મળે, ખુલાસા મળે, વધુ વાંચે અને પોતે જે માનતો હોય એમાં અતિ દ્રઢ થાય, તો ચારિત્ર ક્યારે એનું પ્રબળ બને? આ જેટલી સમજણ મળે તો ચારિત્રનો મોહ હટતો જાય. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. ચારિત્ર મોહ એને હટાવવા માટે એનું સંકિત જેટલું શુદ્ધ છે એ જ એને કામ કરે, અને સંકિતને શુદ્ધ કરનાર સમ્યક જ્ઞાન છે. જેટલો સત્સંગ વધે, જેટલો સત્શાસ્ત્રનો પરિચય વધે, તેટલા પ્રમાણમાં જીવનું સંકિત જે છે એટલે પોતાની સમજણ છે, આત્માની સમજણ, એ સુદૃઢ થાય, ચોખ્ખી થાય, સ્પષ્ટ થાય, અને એ જેટલી સ્પષ્ટ થાય એના પ્રમાણમાં એનું ચારિત્ર પ્રબળ બને. તો રત્નત્રય ત્યારે કહેવાય કે રત્નત્રયની અંદર રહેલો છે. આ મોક્ષનો હેતુ અમે તમને આ દર્શન જ્ઞાન ચારિત્ર કીધા છે. એ કયા કીધા છે? કે જે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણનું ઉપાર્જન કરે છે જીવ, સંવર્ધન કરે છે, સંરક્ષણ કરે છે, એ આત્માના આધારે કરે છે. આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન અને આત્માનું ચારિત્ર. એટલે માર્ગે પડેલો, માર્ગાનુસારી હતો, હવે માર્ગસ્થ થયો, માર્ગે ચાલનારો થયો, એક એક ડગલું ભલે ધીમે ધીમે બેસી જાય, થાકી જાય તો વાંધો નથી, પણ લક્ષ્ય સાથે ગયો હોય તો બેઠો છે જ્યાંથી ઊભો થાય ત્યારે એ જ દિશા. ઓલો ફરવા નીકળો હોય અને એને બીડી પીવાની તલપ લાગે અને પવન સામે આવે એટલે ઊંધો પહેર્યો, બીડી હરગાવીને એમ હાલતો ગયો. એમ જો સાધક રસ્તામાં બેસી જાય, થાકી જાય બને, પણ સંસારની તલપ લાગે વિષયોની, તો પછી એ વિમુખ થઈ જાય, બેઠો હોય ત્યાંથી દિશા બદલાઈ જાય. આ કહે છે દિશા બદલો, દશા બદલ, દુર્દશા થાય, દિશા બદલાય તો ક્યારેક દુર્દશા થાય, એ ખબર નથી કે માત્ર દિશા બદલવાથી દશા ન બદલે, દિશા ખોટી મળી જાય તો દુર્દશા થાય તો ત્યાં એ સમયે જીવને જો જરાક માનો કે ઊભો છે વાટમાં તો ઊભો રહે. એટલા માટે કૃપાળુ દેવે આપણો ઉપદેશ છાયા એની જે સરસ લાગે, વાટે ચાલતા કાંટાની અંદર ફાળિયું ભરાઈ જાય, ત્યારે પેલા ફાળિયા રાખીને આણતા નથી, ભરાઈ જાય તો લેવા પ્રયત્ન કરવો, નીકળે તો કાઢી લેવું, નહીં તો ફાળિયું મૂકીને પણ ત્યાં રાત ન રોકાવું. કેવી કેવી વાત મૂકી છે, કેટલી ના એક બધું બરોબર છે, તને થયું પણ નથી ચલાતું, કાંટા આવ્યા બધું બરોબર છે, ચાલ તો જેટલી જેટલી અવરોધ આવ્યા, કેટલી મુશ્કેલી આવે છે, આ બધું સાંભળે આમ થતું નથી, નથી થતું, આપણા અંતરાય એટલા છે, એ પછી વિચારતો નથી કે મારા અંતરાય કર્મે ખરા કે નહીં. તો બધી વાત સાચી છે, હું સાચું માનું છું બરોબર, પણ પૂર્વે અજ્ઞાનની અંદર જે કંઈ કર્યું છે આડું તો આવશે, કાંઈ વાંધો નહીં, એને તારે ટાળવા પ્રયત્ન કરવો, અને થાય તો ઠીક છે, નહીં તો એની જે કંઈ પીડા છે એ સહન કરી લેવી ને આગળ ચાલવું, એમાં ફારિયાને નુકસાની ન જોવી ત્યારે, કે એ તો મારે નુકસાની થાય ને, નુકસાની થાય થવા દે, આગળ વધવું, રાતે રોકાવું. પેલા ફાળિયામાં રોકાયો ને, રોકાયો શું કામ, ફાળિયું લેવા, આ તો તુચ્છ છે, બધા સંયોગ પદાર્થ પ્રાપ્ત થયા છે ગયા. મેં કીધું ને કે આપણી સ્લીપર ગઈ, હવે રોકાવું છે, એટલે જ્ઞાનીએ પૂછ્યું કે તું તો છો ને, એ કયો સાહેબ તમારી વ્યાખ્યાન સાંભળવા આવ્યો ને ભારે થઈ ગયા, તો મારે મારે સ્લીપર ગઈ, જ્ઞાની એમ કીધું સ્લીપર ગઈ, તું તો છો ને, જ્ઞાની એને જરા તપાસવું છે કે તું તો છો ને, તું અમારું વ્યાખ્યાન સાંભળીને તારું અસ્તિત્વ છે એ ભૂલી નથી ગયો ને, કે સ્લીપર માં તું થઈ ગયો છો, તું સ્લીપર આત્મા બની જતો તો તું આ ટોપી જેવો કે ટોપી જેવો આત્મા, ટોપી તો સ્લીપર આત્મા બની જઈશ તું ભાઈ, ગયું અંતરાય કર્મ હતું અને કોઈ વિયોગ થવાનો તો થયું, હવે એ સમજીને તું આગળ વધો, તે વિચાર કર્યો કે એને હું પર એમ, ત્યાં એને હાનિ થાય, સ્વરૂપનું વિસ્મરણ થાય, શ્રદ્ધા ઢીલી પડી જાય, શ્રદ્ધા વિપરીત થતી જાય, પરમાં પોતાનું પણ આવી જાય, મમત્વ એટલું બધું થઈ જાય કે પદાર્થમાં એ રોકાઈ ગયો, જે પદાર્થ કદાચ જવાના જ હતા, કદાચ અહીંયા ન ગયા હોત તો બીજે જાત, કેમ કે જે પદાર્થનો વિયોગ હંમેશા કોઈ પણ પર પદાર્થની પ્રાપ્તિ પુણ્ય અને પાપને શુભ ને અશુભ કર્મને આધીન થતી હોય છે, આવી શ્રદ્ધા રાખવી, મારું કર્મ નથી ને તોય હું કાંઈ કરી લઉં એ વાતમાં કાંઈ માલ, તો દુનિયામાં કોઈને માટે તું કાંઈ રહેવા દે, રહેવા દે ને, કોઈની તાકાત છે, અરે આખા જગતને જીતનારો સિકંદર હોય ને તોય બધાના ભાગે 200-200 પ્લોટ છે, પણ ધરતીનો માલિક તો ઓલો છે, તે ભલે ગયો એ કહેતો હતો કે હું સમ્રાટ છું, પણ અમારો પ્લોટ તો છે જ, રહે છે, આ જગતનો ક્રમ સમજી લઈએ કે પ્રારબ્ધ પ્રમાણે કોઈ વસ્તુ ટળી શકતી નથી અને મળી શકતી પણ નથી, તો એ સમજણ સાથે કરવું, જ્યાં સુધી છે ત્યાં સુધી સારું છે, નથી તો તું છો ને, આ સંતનો પ્રશ્ન કે મારું આ ગયું મારું આ ગયું બહુ ખરાબ થયું, પણ તું છો ને, જ્યારે જ્યારે આવું કંઈ થાય ત્યારે વિચાર તું છો ને, હું છું, તું પૂરેપૂરો છો ને, તારા જ્ઞાન દર્શન ચારિત્ર તારા આત્માનો એકેય પ્રદેશ ઓછો થયો, તો જ્ઞાની સમતા રમતા ઉરધતા, એમાં સમતા શબ્દ શું કીધું કે અનંતકાળનું પરિભ્રમણ કરવા છતાં, ચારેય ગતિમાં આથળવા છતાં, 84 લાખ યોનિમાં ફરવા છતાં, જુદા જુદા અંગો એક એવા દેહ ધારણ કરવા છતાં, આત્માના એક પણ પ્રદેશની અંદર ઓછપ આવી નથી, ઉણપ આવી નથી, ખોવાયો નથી, ગુમાયો નથી, ઘસાયો નથી, એનો એકય ગુણ ખતમ નથી થયો, એવો ને એવો આત્મા છે, જેથી સિદ્ધ થાય તેથી એવો ને એવો શુદ્ધ પરિપૂર્ણ, આવી અનંતની યાત્રામાં પણ તું ક્યાંય ખોવાતો નથી. અને તું કહે કે મેં કેટલું ગુમાવ્યું, મારી પાસે તો કેવું હતું, પણ આ ભાઈબંધો લૂંટી ગયા, પાર્ટનરે આમ કર્યું ને, પડોશી આવા મળ્યા ને, હગાવાલામાં આવું થયું ને, મારા કાકાવાળા ને મમાવાળા એ બધા આવો જરા મારી સાથે દ્રોહ કર્યો ને, બધું કર્યું. આવું તો અનંતવાર થયું અને અનંતવાર તું કોઈને લૂંટીને આવ્યો છું. કઈ તારા પરાક્રમ કઈ ઓછા નથી? એ બધી વાર ઘણાને લૂંટીને આવ્યો તોય તારી પાસે કાંઈ નથી, અને તને બધા લૂંટી ગયા. ત્યારે જ્ઞાની એક જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ બધી વાત સાચી, તું છો ને? તો કે સાહેબ હું છું. પછી બીજો પ્રશ્ન પૂછે કે તું છો એ પૂરેપૂરો છો ને, કે તારામાંથી કાંઈ ગયું? હોસ્પિટલમાં ગયા ને પગ કપાવવો પડ્યો અને પછી ઘરે આવ્યો તો તું તો આવ્યો ને, પગ મૂકી આવ્યો. પગ કપાવા છતાં હું છું, હાથ કપાઈ જાય તો હું છું. અરે પણ મારી કિડની બદલાવી નાખી, ઓલી કાઢી નાખી, નવી નાખી, તો તું તો છો ને? ચોખ્ઠું નવું આવ્યું દાંતનું, હું છું. મોતીઓ નાખીને લેન્સ બીજો આવી ગયો, જોનારાનું સાધન બદલાઈ ગયું. પેલા હું મારી આંખથી જોતો તો જૈન મોતો જે આંખ હતી એ તો ગઈ, હવે તો કાચથી જોઉં છું. આ મોતિયાવાળાની ખબર નથી પડતી ક્યારે કે લેન્સ બીજાના કાચથી હું જોઉં છું. પણ તું તો છો ને, કારણ કે જે દ્રષ્ટા છે તું દ્રષ્ટા છો, તું દ્રષ્ટા છો. આ એને સંકેત કહે છે કે તું છો ને. પછી બીજો, તું છો એ પરિપૂર્ણ છો ને કે ઓછો છો? કઈ થયું ત્યારે તું ઓછો થયો? એમ ઓછું હાનિ થતી નથી એમ વૃદ્ધિ પણ. તું કોઈને લૂંટી આવીશ તો તારી કઈ વૃદ્ધિ થતી? એટલે એ બફમમાં રહેતો નહીં. અનિતિ અધર્મથી કઈ પણ લીધું હશે હરામનું, તો તું કઈ વધતો નથી. તું છો પરિપૂર્ણ છો, સ્વયંપૂર્ણ છો. જ્યારે તને આ સંકેત તારો શુદ્ધ થશે ત્યારે તને મંજિલની પ્રાપ્તિ, મોક્ષની થશે. એ શુદ્ધ હશે કે અશુદ્ધ હશે? તો તારી સમજણથી મોક્ષ થયો ને, તો તને સમજણ શુદ્ધાત્માની હતી, આત્માની. એટલે અહીંયા કહ્યું કે પોતાનો શુદ્ધાત્મા એ જ મોક્ષ માર્ગ છે. વસ્તુ આવી ગઈ મોક્ષ માર્ગે ચાલતા કેટલાયનો સંગ થયો, કેટલાય સંગ છૂટી ગયા, કેટલાય સંયોગો મળ્યા અને કેટલાય સંયોગો છોડવા પડ્યા, અને કેટલાય લૂંટાઈ ગયા અને કેટલાય લૂંટા, એ બધું જ કરવા છતાં શુદ્ધાત્માનો જેને લક્ષ્ય છે, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સાથે જેની યાત્રા છે, એને કહે છે કે ભાઈ આ તારું ત્રણ રત્નત્રય છે એ શુદ્ધાત્માના લક્ષ્ય છે. એટલે ખરેખર તો તારો શુદ્ધાત્મા એ જ મોક્ષ માર્ગ છે. આ દર્શન જ્ઞાન અને ચારિત્ર સૌ જીવોને છે, પરંતુ આ આત્માર્થી જીવ એને પોતાને આત્મા ઉપર લક્ષ્ય, એટલે એનું દર્શન આત્મા વડે થતું દર્શન, એનું જ્ઞાન આત્મા વડે થતું જ્ઞાન, એનું ચારિત્ર આત્માની શુદ્ધિ થાય એ એનું ચારિત્ર. તો આ રત્નત્રય કહેવાય. અને એ રત્નત્રય એમાં કેન્દ્રમાં એનો પોતાનો સ્વ અસ્તિત્વ એટલે આત્મા હોવાને કારણે એ જ એનું આખરે રત્નત્રય તો સાધન છે. એ બધા મટી ગયા પછી જેવો શુદ્ધ થયો તો ત્રણેય વર્તે એકત્વ અભેદ, ત્રણેય એક થઈ ગયા. હવે દર્શન જુદું પાડવું, જ્ઞાન જુદું પાડવું કે ચારિત્ર જુદું પાડવું, આ જુદું ક્યાં સુધી છે? જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી. અજ્ઞાની છે, સંકિત થયો તોય ભેદ છે, છદ્મસ્થ છે ત્યાં સુધી ભેદ છે, છદ્મસ્થ છે ત્યાં સુધી પણ એને દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. બારમે ગુણસ્થાનકે મોહનો કણિયો છે ત્યાં સુધી અભેદ નથી, પણ જેવો ગયો હવે દર્શન જ્ઞાન ચારિત્રમાં જેવો આત્મા જાણ્યો, જેવો છે એવો જાણ્યો, એવો જોયો, એવો અનુભવ્યો, હવે કોઈ પર પદાર્થનું ત્યાં અસ્તિત્વ આવ્યું નહીં. આ એને છે. તો એનો વચ્ચેનો માર્ગ સમજવાનો છે, માર્ગસ્થ. માર્ગાનુસારી એ જિજ્ઞાસુ જીવ, માર્ગસ્થ એ સાધક જીવ, અને પછી માર્ગ પ્રાપ્ત, મંજિલ પ્રાપ્ત. પણ માર્ગસ્થને મંજિલ મળે, માર્ગસ્થ ન હોય એને. અને માર્ગસ્થ છે એ વ્યવહાર દશા છે, એ સાધન દશા છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધું છે કે સાધન સિદ્ધ દશા, આ સાધન દશા છે કે હવે હું મારા સંકિતના જોર ઉપર હવે ચાલવાનો પ્રયત્ન કરું છું, તો હવે સંસાર નથી વધતો પણ મોક્ષથી સમીપ જાઉં છું. બોલો, સંસાર તો અનંત હતો, એમાં તો તું પેલો પઢી પાર કહા પાવનો, જે આપણા ઓલાની જ્ઞાન વાંચી વાંચીને, શાસ્ત્ર વાંચી વાંચીને શું કરીશ? પઢી પઢી એટલે વાંચી વાંચીને તું ક્યાં પાર પહોંચીશ? કે છે, કોલુનો બેલ જેમ ઘાંચીનો બેલ છે, એ ગમે એટલું કરે તો પાછો ત્યાં ને ત્યાં છે. એમ જેને માત્ર જ્ઞાનમાં, શુષ્ક જ્ઞાનમાં છે, એને ક્યાં છે માર્ગ? માર્ગસ્થ થાય વ્યવહાર દશા. એટલે કૃપાળુદેવે કીધું કે સાધે તે મુક્તિ લે, જાણે તે આ એકાંત ને બરોબર પકડજો. નહીં ખોટું જાણવું એ ખોટું નથી, સમ્યક જ્ઞાન નહીંથી સમજવું જોઈએ, માત્ર આત્માનું જ્ઞાન એ નહીંથી પકડાય. પણ એ નહીં જ સાચો છે ને બીજા નહીં ન જોઈ, વ્યવહાર ન જોઈ, આવું મગજની અંદર ભ્રમણા આવી ગઈ હોય, કઈ મતિ ભ્રમ થઈ ગયો હોય અને આવા કોઈ વાક્યો એવા મગજમાં આવી ગયા હોય, બસ જ્ઞાન જ્ઞાન જ્ઞાન, તો કહે છે કે ભાઈ એ ક્યાં સુધી પહોંચીશ તું? માર્ગસ્થને મોક્ષ હોય એટલે કૃપાળુદેવે કીધું સાધે તે મુક્તિ લે, વાંચે તે નહીં, જાણે તે નહીં, બોલે તે નહીં. લખી શકત પ્રભુની પાસે શબ્દો નહોતા, એને આ બધામાંથી એક જ શબ્દ મૂક્યો, સાધે તે મુક્તિ લે. માર્ગ સાધે તો માર્ગ જાણ્યા પછી માર્ગની સાધના કરવી જોઈએ. માર્ગ જાણ્યો, કયો માર્ગ જો હોય, માર્ગ તું ચાલ લેના ઉપર. આ તો માર્ગને જાણી લીધો છે પણ ચાલવું નથી, તો ત્યારે ક્યારે પહોંચાશે? એટલે આત્મસિદ્ધિમાં શિષ્ય પણ કહે છે કે સાહેબ આ પાંચેય પદ મેં જાણ્યા, એનો અર્થ શું? આ બધું જાણી લીધું, આત્મા છે, નિત્ય છે, કર્મનો કરતા છે, એ પોતે જ ભોગતા છે, એ કરતા ભોગતા પણ ટળી શકે છે અને મોક્ષ રૂપ છો તો, આ બધું જાણી લીધું. વાત પૂરી થઈ ગઈ ને? આત્મસિદ્ધિ કરો બંધ. શિષ્ય સમજે છે કે સાહેબ પાંચે ઉત્તરથી થયું સમાધાન, સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય. સાહેબ મોક્ષ જાણ્યો પણ એનો ઉપાય ક્યાં? આત્મસિદ્ધિનો શિષ્ય બહુ તૈયાર છો, શિષ્યની ભૂમિકા આપણી આવી જાય ને ન્યાલ થઈ જાય. પણ મુશ્કેલી ક્યાં છે કે આપણે ગુરુની ભૂમિકામાંથી ઉતરે નીચે ઉતરી તો ને, બધા ગુરુ જ છે અને પછી ગુરુના ગુરુ છે. શિષ્યની ભૂમિકામાં આવે, સાહેબ મને મોક્ષનો ઉપાય સમજાવો, નહીં તો જીવાદી જાણ્યા તણો શો ઉપકાર. સાહેબ હું બધું જાણું અને મને જો મળે નહીં આત્મા, મોક્ષ મળે નહીં, ઉપકાર શું થાય? આપનો ઉપકાર મને થવો જોઈએ અને ઉપકાર તો જ થાય, મને માર્ગ મળવો, મને વ્યવહાર મળવો જોઈએ, મને સાધના મળવી જોઈએ, મને સાધન દશા જોઈએ મારી. સાધન દશા વિના સિદ્ધ દશા શક્ય નથી. માત્ર જ્ઞાન દશા છે અને સાધન દશા નથી. તો જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય પામે તેનો સંગ જે તે મૂલ્ય. આત્મસિદ્ધિની અંદર તો અનંત કાળથી જે કંઈ જ્ઞાનીઓએ જે કહ્યું છે, અનંત જ્ઞાનીઓએ જુદી જુદી રીતે જુદા જુદા સમયે જુદા જુદા આગમોથી જુદા જુદા ગ્રંથોથી ઘણું કીધું છે. આ કૃપાળુ એવો કોઈ પરમ પુરુષ આવ્યો કે જેણે બધાનો સમન્વય કરીને સાદી સીધી વાત તને કહી દઉં, આ છે સિમ્પલ, એક ચરણની અંદર આખું શાસ્ત્ર ઠાલવી દે, આટલી એની લબ્ધિ, આટલું સામર્થ્ય એનું, અનુભવનું. એનું સામર્થ્ય આ શબ્દનું નથી, અનુભૂતિનું છે. એટલું બધું જોર અનુભૂતિનું છે કે અનંત કાળની સાધનાથી કહે છે કે સાચું આ જ છે, આ બાકી સિવાય કંઈ ક્યાંય પડશો નહીં. અને આ કાળના જીવોને જાણે છે કે અલ્પ આયુષ્ય છે, પુરુષાર્થનું બળ અલ્પ છે, વિપરીત સંજોગો છે, કોઈને ગુરુના સત્સંગના યોગ નથી, દુર્લભ છે. એવા કાળમાં રહેલા જીવોને મોક્ષ માર્ગ બતાવવો જેવી તેવી વાત છે? એ મોક્ષ માર્ગ બતાવ્યો કે ભાઈ આ છે. આપણું તો પરમ ભાગ્ય છે કે આપણે આ બધા આ કાળની અંદર આવા ચારેય બાજુ જ્યાં બધું વાત વિખાઈ ગઈ છે, માર્ગ આખો છિન્ન વિચ્છિન્ન થઈ ગયો છે, છેદ વિચ્છેદ થઈ ગયો છે, ખંડ ખંડિત થઈ ગયો છે, અને ગચ્છ મત સંપ્રદાય અને ગુરુઓના કોઈ પાર વિનાના જ રાફડા જાયમાં છે. આમાં જીવ ક્યાં જાય, શું કરે, અને આટલા અલ્પ આયુષ્યને આવા પાછા ભારે કર્મો લઈને આવ્યો છે. આપણે ક્યાં હળુ કર્મ હતા, આપણે ક્યાં ત્યાગી વૈરાગ્ય હતા, કાંઈ નથી, આરંભ નથી, સવારનો નવરાત્રી કોઈક મોક્ષનો માર્ગ બતાવો તો મંડીએ સાધના કરવા, એવા આપણે એવા આપણા કર્મો નથી. ભારો ભાર સંસાર લઈને આવ્યા છે સાહેબ, છતાં સંસાર એનો ચાલવા દો ને, અમને છૂટવા દો ને, એવું કંઈ છે કે એ ચાલ્યા કરે, અમને એનો રંજ નથી. કેમ કે પૂર્વ કરેલું હવે એને લીખી શકાય એમ, એને ભૂસી શકાય એમ ને, તો ભલે ને ચાલે. જેટલું આયુષ્ય હશે એટલું જીવન જશે, ભાઈ માથાકૂટ કરવી કે આયુષ્ય કેટલું છે, 80 છે, 85 છે, 90 છે, જેટલું તારે હું કામ જે કરવા દે એની મેળે આયુ પૂર્ણે મટીએ મટી જશે, દેહ વયો જશે, વજના વેદ નહીં વહી જશે, આયુ જાય પછી રોગ રહે કે ના ના હો હજી મારે તો હજી નહીં દવા લાગુ નથી પડી, આ પડી ગઈ આયુષ્ય પૂરું થયું એમાં બધી દવા લાગુ પડી ગઈ, અને ડોક્ટરો ખરેખર કહે છે કે અમારી દવા લાગુ પડી ગઈ. અમે ક્યારના વિચારતા હતા કે આનો છેડો છૂટકો થાય તો સારું, કેમ કે આમ તો રોગ આનો મટવાનો નથી, પણ શું થાય કહેવાય તો નહીં કોઈને, દવા ચાલુ છે, બસ ભાઈની એક્સપાયરી ડેટ આવી ગઈ, આયુ પૂર્ણે મતી. આ બધું કર્મ જ, કર્મથી સંસાર, ભારે કર્મોથી આવ્યા છીએ. અલ્પ પુરુષાર્થનું બળ છે, ઘણી મંદતા છે પુરુષાર્થની, કારણ કે કર્મોથી ઘેરાયેલો જીવ સંસ્કારથી સત્વથી પાંગળો છે, માટે કળિયુગ સુધી પહોંચ્યો છે, નહીતર ફેંસલો નહોતા ચોથા આરામાં નથી થયો. ચોથા આરામાં આનો ફેંસલો જ્ઞાનીનો દુકાળ હતો તો આજના કરતા વધારે હતા, શાસ્ત્રો ઓછા હતા તો આજના કરતા વધારે, સત્સંગ ઓછા હતા તો આજના કરતા. અરે ભાઈ આટલા સંકીતીઓ, આટલા કેવડીઓ, પ્રભુ એક પ્રભુને પણ 2 કરોડ કેવડી અને 10-12-15 કરોડ તો સંકીતીઓ આવી ધોધમારમાં અમે રહી ગયા છે. અમે કઈ ઓછા નથી, ઓછા લાકડે બળી એવા આટલા કર્મો, ચીકણા કર્મો લઈને આવ્યા છે. એ સમયે કોઈ એવો ઉદય થઈ ગયો છે, કોઈ એક એવું શુભ કર્મ, કોઈ એક એવી પુણ્ય આવી ગઈ છે કે પરમ પુરુષનો સંગ, પરમ પુરુષનો સંગ થઈ. એ કે ચિંતા કરમાં, જો તારે ચાલવું હોય તો તારી શક્તિ પ્રમાણે પણ અમે તને માર્ગ બતાવી દે, માર્ગ પૂરો બતાવશું, માર્ગ અધૂરો નથી. ભાખ્યો અત્ર અગોપ્ય, કઈ છુપાવ્યું નથી, કઈ છાનું રાખ્યું નથી, અગોપ્ય છે, ખુલ્લે ખુલ્લો, જેવો ભગવાને કહ્યો તેવો. અને એક ભગવાન નહીં, અનંત જ્ઞાનીઓએ કહ્યો, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. તો ચિંતા કરમાં માત્ર શ્રદ્ધાથી ચાલવાનું શરૂ કર, સાધે તે મુક્તિ લે. તું માત્ર આત્મસિદ્ધિ જાણી લીધી એટલે જાણે તે મુક્તિ લે એમ મેં કહ્યું નથી, બોલે તે મુક્તિ લઈ એમ પણ કહ્યું નથી, બીજાને સંભળાવે તે મુક્તિ લે. પોતાનું સરસ વાત છે ગાથા અહીંયા આપણે જે છે કે પોતાનો શુદ્ધાત્મા જ આ સંકેતની દૃષ્ટિથી આરાધવામાં આવેલ દર્શન જ્ઞાન અને ચારિત્ર, એમાં સમ્યક શબ્દ મહત્વનો છે, એટલું મારે લક્ષ કરાવવું છે. દર્શન જ્ઞાન ચારિત્ર તમામ જીવોને છે, જીવ માત્રને, કેમ કે જીવનું લક્ષણ છે એમ. આ નહીં વાળા એમ જ કહે એ આત્માનો, પણ આત્મા કેવો, અજ્ઞાની આત્માને હોય છે દર્શન જ્ઞાન ચારિત્ર, જડને હોય દર્શન જ્ઞાન ચારિત્ર, અજીવને હોય, તો એમાં તમે નવું શું કયો છો. જ્ઞાની કે છે સમ્યક, અને કૃપાળુ દેવે આ શબ્દ પ્રયોગ, સમ્યક દ્રષ્ટિવાન જીવ એને માટેની આ વાત છે. અને એટલા માટે ખંભાતના મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે સાહેબ અમે ધર્મેચ્છક ભાઈઓ, અનાદિ અનંત સંસાર પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, એટલે કૃપાળુ દેવે લખ્યું છે પેલા સમ્યક દ્રષ્ટિ જોઈએ. અને 135મો પત્ર, 135માં એમાં જે પત્ર લખ્યો છે એની અંદર આપ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવના લક્ષણો અમે તમને કહીએ છીએ. પાંચ લક્ષણો આપ્યા છે. કોના કીધા છે? સમ્યક દ્રષ્ટિ. પેલા જીવની દ્રષ્ટિ સમ્યક હોવી જોઈએ. દર્શન જ્ઞાન ચારિત્ર તો છે જ, સમ્યક દ્રષ્ટિ હોય તો એ દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક થાય. અને એના લક્ષણમાં કયા? સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. એને વાત આત્મસિદ્ધિમાં સાદી ભાષામાં કીધી, આ શાસ્ત્રીય ભાષામાં કીધી. સમ એટલે કશાયની ઉપશાંતતા, સંવેગ માત્ર મોક્ષ અભિલાષ, નિર્વેદ ભવે ખેદ, અને અનુકંપા પ્રાણી દયા. આ આત્મસિદ્ધિમાં કીધું. ત્યાં આત્મસિદ્ધિ સીધું સિમ્પલ કીધું, કેમ કે આત્મસિદ્ધિ એને સર્વજીવો માટે એને એટલી કરુણાની ધારા વહે છે કે બધાય સમજે. હવે સમનો અર્થ ક્યાં ગોતવા જશે પાછો? કસાયની ઉપશાંતતા. પણ ક્ષય થવા જે થઈ થશે ભાઈ, ઉપશમ થાય એના ક્ષય થાય કે એમ નેમ થાય? આ જીવ વાયડો એવો ના ના, એમાં કઈ ન થાય. એ કસાય હોય ત્યાં જરા કઈ ઉપર, એટલે જેના ઉપશમને જેનો માર્ગ ઉપશમ તરફ થયો એનો પછી ખાલી ન થાય. આશ્રવ સંવરમાં તત્વજ્ઞાનીઓ સમજાવે છે કે પાણી ખાલી કરવાનું કર્યું અને નવું પાણી આવતું બંધ કર્યું તો ખાલી થઈ જાય. એમ ઉપશમ એમ છે કે કસાયોને મંદ વિષયને સરળતા, સહ આગ્રાસ વિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિ. તું શરૂ કર, ઉપશમ તો કર. એકવાર ઉપશમના માર્ગે ગયેલો જીવ પછી કસાયનો પ્રેમી બનશે. અને જેટલા હશે, જેટલી પાત્રતા હશે એટલા ખપી જશે, ક્ષીણ થશે. ઉપશમથી શું થાય? ક્ષીણ થાય, શિથિલ થાય અને ક્ષીણ થાય. ઉપશમથી વધે? ઉપશમથી વધે ને. તો કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. હવે અભિલાષા પછી 5-25 આવે એટલે કીધું માત્ર. એને સંવેગ સમજાવવાની રીત તો જુઓ કે આ કે મને મોક્ષની અભિલાષા છે સાહેબ, પણ પછી બીજી એ છે કે લીલી વાડીની એ છે. એટલે અહીંયા શબ્દ મૂક્યો માત્ર. ને મોક્ષની અભિલાષા વાત પૂરી, સંવેગ એટલે એ જ થાય. શાસ્ત્રનો અર્થ જ સંવેગનો, મોક્ષની અભિલાષા તીવ્ર વેગ. પણ કૃપાળુ દેવ તો જાણે ને આપણને, એટલે એને કીધું કે આને મોક્ષની અભિલાષા કે તા 5-25 બીજી એવી લાવશે કે બધી પૂરી કરો. ઓલા વાણિયા જેવું છે, એક વચન માગ તો એકમાં માગું તો હાથ મેં મળે. ભવને સોનાને પારણે હીરાની દોરીએ હિંચોર તો હું જોઉં હતો આંધળો. કેટલું માગી લીધું. આની અભિલાષાનો કોઈ પાર નથી, મોક્ષ સાઈડમાં વયો જાય. એટલે માત્ર શબ્દ આપણને મોક્ષ અભિલાષા સમજાય. જેથી માત્ર સમજાય ને તેથી કામ થઈ જાય. આખી વાતને ફરીથી સમાપન કરી દઈએ. મોક્ષ માર્ગનું શિષ્ય પૂછે છે એનું કારણ રત્નત્રય એ જ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મૂળ માર્ગમાં પણ એ જ કીધું છે. ઉમા સ્વાતીએ પણ આ જ સૂત્ર આપ્યું છે. અને અનંતા જ્ઞાનીઓને આમાં કોઈ મતભેદ નથી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની એકતા, રત્નત્રય, અભેદતા આ જ મોક્ષ માર્ગ છે. અહીંયા વધારે આચાર્ય સમજાવે છે કે એ દર્શન જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણું ત્યારે જ પામે છે કે જ્યારે ત્રણેયની અંદર આત્મા કેન્દ્રમાં છે. એટલે જે જીવ આત્મા વડે, પોતાના જ આત્માને આત્મા વડે નિર્વિકલ્પ રૂપે દેખે છે અને પોતાના જ આત્મામાં આચરણ કરે છે, આને કહેવાય છે રત્નત્રય. નહીં તો રત્નત્રય નથી. દર્શન જ્ઞાન ચારિત્ર તો છે, અજ્ઞાનીને હોય, અભવીને પણ હોય. એટલે અહીંયા એનો ભેદ બતાવે છે. બીજી ગાથામાં પેલી ગાથાને વધારે સ્પષ્ટ કરે છે વિશેષ અવસરે.